અનુવાદ 19. આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસનો બ્રહ્મયજ્ઞ સૌથી મોટો ગણાય, કારણ કે પૂર્ણિમાને દિવસે ચંદ્રમા સંપૂર્ણ સ્વરૂપમાં પ્રકાશે છે. સુખદાતા ગુરુ અને સુખભોગતા ગુરુ. સુખદાતા ગુરુ ભગવાન સ્વામિનારાયણ, સુખભોગતા ગુરુ એમની મૂર્તિમાં રહેલા મહા અનાદિમુક્તો. ગુરુ પૂર્ણિમાને દિવસે મહારાજની મૂર્તિના સુખભોગતા એવા આપણા સમર્થ સદગુરુ મોટા સ્વામીશ્રીએ આપણને પરમ કૃપાળુ બાપાશ્રીએ મૂર્તિમાં રાખ્યાના જે આશીર્વાદ આપ્યા તેની દિવ્ય સ્મૃતિ કરાવી દીધી અને એમણે કહી દીધું કે આ આશીર્વાદ અફર છે, એ આશીર્વાદમાં ફેર પડે એવું નથી. બીજી વાત એમણે એમ કહી કે આપણા કરતાં બધા મોટા, આપણે સૌથી નાના, એવો ભાવ એટલા માટે કયો કે દાસપણું રહે. એક સંત હમણાં થોડા દિવસ પહેલા મારી પાસે આવેલા. એ કહે કે શ્રીજી મહારાજના તેજ સાથે જો આપણા ચૈતન્ય આત્માને લીન કરીએ અને ધ્યાન કરીએ તો ભગવાન થઈ ગયા કહેવાઈએ. આ જ્ઞાન મને ગળે નથી ઉતરતું કે તેજ સાથે ચૈતન્યની એકતા કરીએ તો ભગવાનના સ્વરૂપની અંદર ભરાઈ ગયા ને પોતે જ ભગવાન થઈ ગયા ને ઉપાસનાનું ખંડન થઈ ગયું. તો આ જ્ઞાન મને સમજાવો. તમે બરાબર સમજ્યા છો? જો સમજ્યા હો તો મને સમજાવી શકશો? મેં કહ્યું, હા હું સમજ્યો છું. તે કહે, કોઈના કહેવાથી સમજ્યા છો? ખાતરી કરી છે બરાબર? મેં કહ્યું, ખાતરી કરી છે, મેં અંધશ્રદ્ધાથી નથી કર્યું. મેં એમને પ્રશ્ન પૂછ્યો કે ચૈતન્ય નિરાકાર કે સાકાર? તો કહે, ચૈતન્ય નિરાકાર. બરોબર. તો ચૈતન્ય ઉપરથી બધા આવરણો જો હટી જાય તો એ ચૈતન્ય બરાબર પ્રકાશે, ત્યારે એ ચૈતન્ય તેજરૂપ છે કે કેવો છે એ મને કહેશો? કહે, એ આત્મા તો પ્રકાશરૂપ છે અને નિરાકાર. બરાબર. હવે કહો કે શ્રીજી મહારાજ તેજોમય છે કે તેજ વગરના છે? તો કહે, મહારાજ તો તેજોમય જ હોય ને? તો બરાબર. ત્યારે મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળે એ કેવું હોય છે? તો કહે, એ તો બરાબર ખબર નથી. મેં કહ્યું, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. તો એવું શીતળ શાંત તેજ કે જેની ઉપમા ન દેવાય એ તેજ સાકાર કે નિરાકાર? તો કહે, નિરાકાર. બરાબર. તે તેજ ને આ ટ્યુબલાઇટના તેજ વચ્ચે ફરક ખરો? તો કહે, એ બરાબર ખ્યાલ આવતો નથી. સારું. કેમ ખ્યાલ નથી આવતો? ચોખ્ખું કહ્યું ને મહારાજે, શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય, એવું ઉપમા ન દેવાય એવું શીતળ શાંત તેજ છે. તો આનાથી ન્યારું થયું કે નહીં? તો એ તેજ આનાથી ન્યારું છે, એના જેવું નથી. આ તેજ ભૌતિક છે, તે તેજ દિવ્ય છે. મહારાજે કહ્યું છે કે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. જ્યારે મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે નિરાકાર ચૈતન્ય સાકાર બને છે. નિરાકાર ચૈતન્ય શ્રીજી મહારાજના તેજરૂપ પ્રકાશ સાથે ચૈતન્યની એકતા થતાં નિરાકાર ચૈતન્ય સાકાર રૂપ ધારણ કરે છે. એ સાકાર રૂપ ધારણ કરે ત્યારે એ ચૈતન્યની પાત્રતા પ્રમાણે કાં તો રાધિકાજીની જેમ સન્મુખ મહારાજની સેવામાં રહી જાય, અને જો લક્ષ્મીજીની જેમ અતિ સ્નેહ ઉત્પન્ન થાય તો એ અંગને વિશે લીન થઈ જાય. નહીતર શ્રીજી મહારાજ સાથે તાદાત્મ્યતા કેવી રીતે કરે? ત્યારે જુઓ, બાપાશ્રીએ કહ્યું કે મહારાજના તેજની સાથે ચૈતન્યની એકતા કરીને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, એટલે એ ચૈતન્ય સાકાર બની જાય. માટે તેજ રૂપ થઈ અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. મેં કહ્યું કે તમે શ્રીજી મહારાજની મૂર્તિ આંખો બંધ કરીને જ્યારે જુઓ છો ત્યારે કઈ આંખે જુઓ છો? ચૈતન્યની આંખે. ચૈતન્ય તો નિરાકાર છે, એને આંખ ક્યાં હોય? એમ ચૈતન્યમાં સાંભળવાનું, જોવાનું બધા જ ગુણો છે. એ ચૈતન્ય શ્રીજી મહારાજના તેજ સાથે એકતા કરે ત્યારે એને મહારાજની મૂર્તિમાંથી જે તેજની ધારાઓ નીકળે છે તે તેજની ધારાઓનો અવનવો અનુભવ થાય છે. તેજ સાથે એકતા કરે ત્યારે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય. હવે એ ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાયો, એના રૂપ, ગુણ, સામર્થ્ય બધું જ ભગવાન સ્વામિનારાયણ જેવું. તો એ સંત કહે કે જો એવું જ હોય તો એ ભગવાન ન થયા? મેં કહ્યું ના. કેમ? કે આ ટ્યુબલાઇટ છે, તે ટ્યુબલાઇટ પાસે એક નાનો સરખો દીવડો મૂકો તો દીવડાનો પ્રકાશ એ ટ્યુબલાઇટના પ્રકાશની અંદર વિલીન થઈ જાય. ત્યારે એ દીવડાને કદીએ એમ થાય કે હું ટ્યુબલાઇટ છું? ચૈતન્ય ભગવાન રૂપ થઈ ગયો, તાદાત્મ્યને પામી ગયો, ભગવાન જેવી સામર્થ્ય ઐશ્વર્યને પામ્યો. પણ ભગવાન જેટલી સામર્થ્ય નહીં, ભગવાન સુખદાતા છે. અને ચૈતન્યને એ ખબર પડે છે કે હું ભગવાનનું આપેલું અપાર સુખ ભોગવું છું, તો એને કોઈ દિવસ ભગવાન થાય એવો વિચાર આવે ખરો? એક પ્રાથમિક શાળાનો નાનો બાળક હોય અને એની સામે પીએચડી ભણેલ મહાન વિદ્વાન શિક્ષક હોય તો એ બાળકને એમ થાય કે હું પીએચડી છું એવો વિચાર આવે? એમ જે ચૈતન્ય છે એ સુખ ભોગતા છે, અને મહારાજ છે એ સુખદાતા છે. એને ખબર પડે છે કે મહારાજની મૂર્તિમાંથી સુખ નીકળે છે એ હું અનુભવું છું. જો એ અનુભવતા હોય તો એને એમ તો થાય ને કે હું દાસ છું. અને જો ભગવાન થઈ જવાતું હોય તો એકતા કરવાની ક્યાં જરૂર રહી? અને જો આમ થાય તો ઘણા બધા ભગવાનો ઊભા થઈ જાય. અને જે ભગવાન નથી અને ભગવાન બને છે તે તો અજ્ઞાની છે, એને ગતિ પણ નથી. ભક્તિ કરતાં કરતાં થોડું સામર્થ્ય ઐશ્વર્ય આવે ને, તે કુદરતી છે કે આપણે ભગવાનના મંત્રનો જપ ખૂબ કરીએ તો આપણામાં પણ શક્તિ આવે। આવા ભગવાનો શું કરે છે? ભગવાનનો જપ કર્યા કરે ખૂબ, અને જપથી શક્તિ થોડીક મળે પછી એ શક્તિ કામ કરે, અને પછી આપણે વેપારી બની જઈએ। ભગવાનના સુખ તરફ આગળ વધવાને બદલે એનો વેપાર ચાલે, એટલે આગળ વધવાની વાત ન રહી। મહારાજના સુખને પામવાની વાત જ ક્યાં રહી? નકરો વેપાર જ ચાલે। એને એમ થાય કે આમાં બધું છે, પછી એ જ્યારે ભગવાનનું અનુકરણ કરે ત્યારે મહારાજનો કુરાજીપો થાય કે તું ભગવાન નથી, દંભી થઈ ગયો। તો ભગવાન ઐશ્વર્ય સામર્થ્ય ખેંચી લે ને? મહારાજ જો પોતે મૂકેલી શક્તિ ખેંચી લે તો કામ જ ન થાય। ત્યારે એ તંત્ર વિદ્યા તરફ વળે છે। જુદા જુદા નામથી થયેલા આજના બધા જ ભગવાનો અંદર તાંત્રિક જપ કરતા હોય છે, અને ચાંદલો મહારાજનો કરે, કંઠી મહારાજની પહેરે, જ્ઞાન મહારાજનું કહે। કારણ કે ઘણા ભક્તો મળી રહે ને, નહીતર કોણ ભાવ પૂછે એનું? અંદર જપ જુદા ચાલતા હોય। અને એક વાત યાદ રાખીએ કે નજીકના દેવો હોય તે ઝટ પ્રાપ્ત થઈ જાય। કાળી ચૌદશને દિવસે 24 કલાક મલિન દેવના મંત્ર જપે એટલે એનામાં જાત જાતની શક્તિ આવે, કારણ કે પેલો દેવ છે ને। મહારાજે દરેકને શક્તિ આપી છે, તે શક્તિના રૂપાંતર થાય છે। આ ઝીણી બાબત છે, બરાબર? માથું ફરી જાય એવા પ્રશ્નો મને પૂછો તમે, નહીતર તમે સમજ્યા વગર જશો મારી પાસેથી। પ્રશ્નો તો પૂછવા પડે ને, ત્યારે તે સંત કહે તમે આ બધું કોની પાસેથી સમજ્યા? તો મેં કહ્યું કે મહારાજના અનાદિ મુક્તો દ્વારા સમજ્યો। એવા અનાદિ સંત મુક્ત મને મળ્યા કે જેણે મને આ સમજાવી દીધું, અને વૈજ્ઞાનિક રીતે સમજો, સાવધાનપૂર્વક સમજો, સમજપૂર્વક સમજો। મેં કહ્યું કે હું એટલો બધો આમાં સ્પષ્ટ છું, એ અનાદિ મુક્તોએ મને આ વાત એટલી બધી સ્પષ્ટ કરી છે કે તમે ગમે તેટલા પ્રશ્નો પૂછશો તો હું જવાબ આપી શકીશ, કારણ કે એમણે મને સ્પષ્ટ કહ્યું છે ને મેં બરાબર સ્પષ્ટતા મેળવી લીધી છે। આ હોલ છે, તેમાં બધી વસ્તુ છે, ફોટા છે મહારાજના અને મુક્તોના, અને એ વસ્તુઓ મેં જોઈ છે। અને હું બીજાને વર્ણન કરું કે જો આટલા મહારાજના ફોટા છે, ઘનશ્યામ મહારાજના છે, એવી બીજી મૂર્તિઓ છે, એવું બધું કહું, પરંતુ જેણે આ હોલ જોયો નથી તે એવું વર્ણન કરી શકે? ન કરી શકે। ત્યારે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું સુખ જેણે જોયું છે તે જ આ વાત સમજાવી શકે, બીજા નહીં સમજાવી શકે। આપણે પણ આ વાત એટલી બધી સ્પષ્ટ રીતે સમજવી પડશે। શા માટે? કે આ જ્ઞાન એટલું બધું ઝીણું છે કે ઘણી બધી વિશાળ બુદ્ધિ હોય તો પણ વિચારમાં મૂકી દે। હજી તો ઘણા બધા પ્રશ્નો છે આમાં, એ પ્રશ્નો પૂછવા જોઈએ। તમે ઉપદેશ કરવા જાઓ ત્યાં સત્સંગી હોય, ભગવાનના જેટલા ભક્ત હોય તેની પાસે આ ચાલે, પણ મતવાદી, મોટા મોટા રજનીશજી જેવા ભગવાનો, કૃષ્ણમૂર્તિ જેવા ઇન્ટેલિજન્ટ જાયન્ટ્સ પાસે જો આ જ્ઞાન મૂકો ત્યારે તેઓ જે પ્રશ્ન પૂછે એના જવાબ ત્યારે જ આવડે કે જ્યારે મહારાજના સુખમાં ગતિ થાય, તો જ સમજાવી શકાય. નહીતર એવા પ્રશ્ન પૂછે કે તમે ઊભા થઈ રહો, મૂંઝવી દે એવા પ્રશ્નો મને પણ ખબર છે. આ સર્વોપરી જ્ઞાન આગળ નથી પહોંચતું. એનું કારણ એ છે કે એ સમજવાની આપણને ગતિ નથી. તે સમજાવનાર અનાદિ મુક્તો મહારાજની ઈચ્છાથી પ્રકાશતા નથી. એ મુક્તોને મહારાજે બાધિત રાખ્યા છે. બાધિતાનુવૃત્તિમાં શું થાય? આપણને બધાને મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે તે સત્ય હકીકત છે, પણ પાત્રતા ન હોવાને લીધે એ વસ્તુ જીરવી શકાય એવી નથી, એટલે એ ઢાંકી રાખી છે આપણા સુખને માટે. એ કેવળ કૃપાથી થયું છે, આપણે પાત્ર છીએ એવું નથી. બાપાએ, અનાદિ મુક્તોએ, એમના દ્વારા શ્રીજી મહારાજે આપણને અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડી દીધા. એવા અનાદિ મુક્તો કે જે મૂર્તિના સુખ લે છે તેની પંક્તિમાં આપણને બેસાડ્યા, એટલે હવે એમાં રાખીને આપણને પાત્ર કરે છે. એ પાત્ર જ્યારે થઈ જઈશું ત્યારે એ સુખનો અનુભવ આપોઆપ થવા લાગશે. મહારાજ કહે, લાખો ગાંવથી તેડવા આવું છું. લાખો ગાંવ દૂર છે ને આવે છે એવું છે કે નહીં? જો લાખો ગાંવ દૂરથી આવતા હોય તો એક સ્થાન નક્કી થઈ ગયું, તો અપાર ક્યાં રહ્યા? એ તો મર્યાદા થઈ ગઈ. ત્યારે લાખો ગાંવથી અમે આવીએ છીએ એમ એટલા માટે કહે છે કે ભાઈ, તમારા ચૈતન્ય જે બદ્ધ છે તેની ને મારી વચ્ચે લાખો ગાંવનું અંતર હોય એટલું છેટું છે, છતાંય હું તમારી નજીક આવ્યો છું તો મને સમજો તમે બરાબર. હું તમારા ઉપર કૃપા વરસાવવા આવ્યો છું. એમ પ્રભુ લાખો ગાંવ દૂર નથી. મહારાજ તો અન્વય રૂપે સત્સંગમાં છે જ, અને તે દ્વારા બધે છે જ, અને વ્યતિરેક રૂપે પણ જ્યાં પ્રગટ થવું હોય ત્યાં થાય. વ્યતિરેક રૂપે પણ છે અને અન્વય સ્વરૂપે પણ બધે છે. પણ જેને ભગવાનની મૂર્તિનો સંબંધ થાય છે એને એ વ્યતિરેક સ્વરૂપનો સાક્ષાત સંબંધ થાય છે. જેને ભગવાનનો સંબંધ નથી હોતો એને તો પાસે હોય તો પણ સ્પર્શ થતો નથી. કેવી રીતે થાય? પ્રભુનો સ્પર્શ ત્યારે જ થાય કે જ્યારે પ્રભુ જેટલા નિર્મળ બનાય. ત્યારે કેટલી કૃપા કહેવાય કે આપણને મૂર્તિના સુખમાં બેસાડ્યા ને! અને દયા કેટલી પાછી પાત્રએ એ કરે. બાપાએ કહ્યું કે મહેનત કરીને, દાખલો કરીને કરીએ તો વધુ સુખ આવે, એ ટકે. મહારાજ પાત્ર કરે છે, પણ આપણે જાતે દાખલો કરવો પડે. મહેનત કર્યા વગરનું ખાય તો શું કહેવાય? હરામનું ખાય છે એમ કહેવાય કે નહીં? એવું ભગવાન પાસે માગવું એ શરમ ના આવે? શરમ આવે, એવું નહીં કરવાનું. મહારાજ, જરૂર દાખલો કરીશું, પણ દાખલા ભેળા તમે ભળજો. સારાંશ: મહારાજના તેજની સાથે ચૈતન્યની એકતા કરી મહારાજનું ધ્યાન કરવું. અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થયા પછી મુક્ત મહારાજ જાણે એટલું જાણવા છતાં પોતે સેવક અને મહારાજ સ્વામી છે, સુખદાતા છે એવો ભાવ ક્યારેય મટતો નથી। મહારાજનું ભજન કરવાથી થોડી શક્તિ આવે, તેનો વેપાર કરવા માંડે તો ભગવાન શક્તિ પાછી ખેંચી લે છે। પછી સમાજમાં પોતાનું પ્રભુત્વ કાયમ રાખવા તે મલિન શક્તિઓ તરફ આકર્ષાય છે। અનુભવી અનાદિ મુક્ત જ આધ્યાત્મિક ગમે તેવા પ્રશ્નોના સચોટ જવાબ આપી શકે છે। બધું જ્ઞાન તેઓને હસ્તામળ હોય છે, બીજાથી એ શક્ય નથી। મહારાજે અને મુક્તોએ મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ આપ્યા તે સત્ય હકીકત છે। આપણી પાત્રતા ન હોવાથી આપણને જણાતું નથી। પાત્રતા આવે ત્યારે વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સંબંધ થાય છે। પાત્રતા મેળવવા માટે દાખલો તો આપણે જ કરવો પડે, તેમાં મહારાજને ભેળા ભળવા પ્રાર્થના કરવી।